તારીખ 9/1/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 18.
હું પોતે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં એક બહુ મહત્વનું માર્ગદર્શન એવું છે કે સર્વ પ્રકારના ઉદયભાવમાં, ઉદયભાવ તો સતત ચાલે છે, એમાં શુભ અને અશુભ બંને પ્રકારના મુખની ભૂમિકામાં શાસ્ત્રવાનું ચિંતન મનન તત્વજ્ઞાનનું વિશ્લેષણ જે વિકલ્પાત્મક ભૂમિકામાં થાય છે એ બધા ઉદય ભાવ છે. તમામ એ તમામ ઉદય ભાવમાં એમનું આત્માનું લક્ષ્ય રહેવાનું, એમનું જ્ઞાન સ્વભાવી આત્મા છે, એનું જ્ઞાનનું લક્ષ્ય રહેવાનું એ મુખ્ય માર્ગદર્શન છે. એટલે જ્ઞાયકના લક્ષ્ય જે સાંભળે સાંભળવાનો ઉદય હોય છે, નાયકના લક્ષ્ય ચિંતન કરે, નાયકના લક્ષ્ય વાંચન કરે, નાયકના લક્ષ્ય મનન ચિંતન કરે, એ બધો પ્રકાર એનો એ રીતે આવે છે. તો એ શુભાશુભ ભાવ છે ભજન કરે છે અને તો એની નાકારદ્રષ્ટા પરિણામ સિવાય ના પરિણામ દોષ ભાવ આવે. સ્વચ્છંદમાં શું થાય છે, અશુભમાં જાય એટલે તીવ્ર દોષમાં જાય તો પણ એને ગૌણ કરી જાય કઠિન રીતે, એ એમાંથી થઈ ગયું કે નિશ્ચયનો વિષય હોય આપણે નથી કર્યો. મૂળ માર્ગ તો દોષથી છૂટવાનો છે, જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે એને શરૂઆત થવાની છે પૂર્ણતા, એના બદલે દોષ વૃદ્ધિ થાય અને એને પણ ગૌણ કરી જાય એટલે એનો ખ્યાલ જ ન રહે. દોષ થયાનો ખ્યાલ ન રહે, પાત્રતા અને જાગૃતિમાં એનો ખ્યાલ રહે છે. તો મારે સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ આત્મા છે, આ શુભાશુભ ભ્રમણ નથી, એવું જે એનું લક્ષ્ય છે એ નાયકના લક્ષ્ય જે સાંભળે ચિંતન કરે મંથન કરે બધું એવા લે, નાયકના લક્ષ્ય જે સાંભળે નાયકના લક્ષ્ય જે ચિંતન કરે નાયકના લક્ષ્ય જે મંથન કરે તેને ભલે કદાચ સમ્યક દર્શન થાય તો પણ અમુક સમજણ સમ્યક પ્રસન્નતા થાય છે, અંદર દ્રઢ સંસ્કાર પડે છે. એવું યુગમાં ન થતું હોય તો બીજામાં ફેરવે તત્વના વિષયમાં પણ બારીકના લક્ષ્ય ઉપયોગ બારીકમાં બારીક કરે પોતાના પોતાના અનુભવમાં આવી રહેલા ભાવોને અવલોકન કરવા માટે અવલોકવા માટે ઉપયોગને બારીકમાં બારીક કરે એ ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો અને ચૈતન્ય તત્વને ગ્રહણ કરતો વેદન છે ચૈતન્યને ગ્રહણ કરતો સૂક્ષ્મપણે આગળ વધે એ જે ચૈતન્ય પ્રાપ્ત કરે છે અહીંયા તો શું છે એ વિષય મર્યાદિત ચાલ્યો છે અને ટુકડો એમાં સુકડ્યો છે. નાયકના લક્ષ્ય જે સાંભળે ચિંતન કરે મંથન કરે પણ સરળ જે ભાવમાં સાંભળવું ચિંતન કરવું મંથન કરવું એટલું નહીં, જેટલા કોઈ ઉદયના પરિણામ એમાં લક્ષ્ય એક રહે તો બાકીનો જે વ્યાપાર છે એ ગૌણ થાય છે. શુભાશુભ વ્યાપાર છે એ ગૌણ થાય છે, લક્ષ્મી મુખ્યતા છે. અથવા બાકીના વ્યાપારમાં પણ એને વિખાતા આવે, વિવેક આવે, આનુષંગિક દોષ ઉપજવાનો પ્રકાર ન બને. જેમ કે વ્રતસંયમનો વિકલ્પ આવે ને વ્રતસંયમ પાડે, પણ નાયકના લક્ષ્ય વ્રતસંયમ પાડે તો એને ધ્યાત્મ બુદ્ધિ નહીં. નાયકના લક્ષ્ય તત્વજ્ઞાનનો વિષય સાંભળે, ચિંતન કરે, ચિંતન કરે, એને પ્રસન્ન થાય. હું પૂર્ણાનંદ નો નાથ નાયક પ્રભુ છું. એમ નાયક ના લક્ષ્ય જે સાંભળે છે તેને સાંભળતા પણ લક્ષ્ય નાયક નો રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ નાયક વસ્તુ છું એનો જોર રહે છે. એ જ એને સંરક્ષણ કરતા રહે છે. આ કેટલા વર્ષ પહેલા લખાય છે, આ કેટલા વર્ષ બે જગ્યાએ કર્યા પ્રવચન માં આત્મધર્મ ચાર મંથનમાં પણ લક્ષ નાયક નો રહે છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે અને એના જોરમાં રહે છે. એ ભલે એનું સમય દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે ખુશાલ, તો પણ તે જીવને સમયની ચાલતા થાય છે. એ જીવને અંદર એવી યજ્ઞ લાગે કે હું જગતનો સાક્ષી છું, નાયક છું, એવા દ્રઢ સંસ્કાર કરવા પાડે. જે સંસ્કાર થયો, સમૃદ્ધ દર્શન થતા અપ્રતિરિત ભાવ કર્યો છે, તેમ સમય સંસ્થાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમૃદ્ધ દર્શન થયો એકદમ બરાબર થાય. જાગૃતિ પાત્રતાના કાળમાં અવશ્ય હોવી જોઈએ કે જે પોતાના દોષ દેખે અને છેડવાનો ઉપયોગ રાખે અથવા ઉદ્યમ રાખે. ઉપયોગથી એક ફળ ભરનાર થતું કોઈ પણ ફળમાં આત્માના હિત અને અહિત સંબંધીની જાગૃતિ રહી અને સમાજથી સમયને ગુમાવવું નહીં. જે શાસ્ત્રોમાં મહાપુરુષ સત્પુરુષના સમાગમો યથાર્થ વસ્તુનું સ્વરૂપ આત્મા જાણવા મળ્યો હોય, આત્મા સાંભળ્યો હોય, સંભળાયો હોય, તો પણ આજ સમાજમાં રહીને પુરુષાર્થ ન કરે અથવા જેમના વચનો પુરુષાર્થ પ્રેરક છે એવું બોધ સાંભળતા પુરુષાર્થ ઉત્પન્ન થાય અને પ્રમાદના સમય વ્યતીત થાય તો એની નિર્ગીતનો ઉપયોગ રીતે એનું કદી કલ્યાણ ન થાય. અનંતકાળમાં એને સાચો બોધ સાંભળવા મળ્યો નથી, સાચું જ્ઞાન એને શ્રવણ થયું નથી, એવું કહે છે. પણ એ સાંભળ્યા પછી પણ જે પુરુષાર્થ અંતરનો અંતર્મુખનો ઉપડવો જોઈએ, અંતર્મુખ થવા માટેનો સુખમ ન આવે તો એ જ પ્રકારનો પ્રમાદ છે. એ પ્રમાદ રહે તો કદી કલ્યાણ ત્યાં સુધી રહે ત્યાં સુધી. એટલે માત્ર સાંભળવાનું મને સમજાયું છે, હવે હું બરાબર સમજો છું આ વાતને, એમ સંતોષ પકડે તો પુરુષાર્થ રહી થાય, અથવા પુરુષાર્થ ને ત્યાગવાનો પ્રશ્ન થાય. સંતો એમાંથી આત્મકલ્યાણ થાય. એવી રીતે એ ફળનો પણ જેનો હિસાબ છે, એવો જેનો અભિપ્રાય હોય, જો વરસાદ ઉદયમાં સમય દેવો પડે, એ અરુચિભાવનો વિષય છે. રુચિભાવનો એનો વિષય નથી રહેતો, પણ અરુચિનો વિષય રહે છે. અભિપ્રાય તો એનો એક ફળ પણ એનો આત્મકાર્યમાં સમય જતી થાય, એટલું જે ચાહે છે, એટલો એનો ઉપયોગ છે. એક ફળ ભરનાર, એક ફળ વ્યતીત કરનાર, સમય ખોવો ન ગમે. સામાન્ય રીતે જેનો નિર્ભૂત નીતિમાં ઉપયોગ લાગતો નથી તે સમયની વેળ છે, સમયની વેળ છે. અનેક પ્રકારની વિધિને પ્રવર્તે કરીને, અથવા તો કેટલાકને સમય કેમ વ્યતીત કરવો એ સવાલ થાય છે. નિવૃત્ત હોય પ્રવૃત્તિવાળા અને પ્રવૃત્તિના રસમાં સમય ચાલુ, અથવા પ્રવૃત્તિ સુધી શોધીને ઊભી કરે છે, પ્રવૃત્તિ સુધી પ્રવૃત્તિ કરી, આ પ્રવૃત્તિ કરી, તે પ્રવૃત્તિ કરી, એમ કરીને સમયને ગુમાવે છે. જ્યારે પાત્રતાવાળા જીવમાં અહીંયા પ્રકરણ પાત્રતાનું છે, સમયની એની કિંમત છે, સમયની ઘણી કિંમત. જેટલો સમય મળે એટલો સમય મારા સ્વકાર્યમાં લગાવું, સ્વકાર સંબંધિત ઉદ્યમમાં લગાવું, અને એ સિવાય સમય જો ચાલ્યો જાય તો એ વાત ડંખે છે, અથવા ખટકે છે. મારો સમય ગુમાવ્યો, મેં મારો સમય ગુમાવી નાખ્યો, એ પસંદ પડતું. એકાંત વાસનું મકાનમાં એકાંત પ્રિય હોય છે. ઘણાનો પરિચય એ આધ્યાત્મના વિષયને અનુકૂળ છે, ઘણાનો પરિચય છે એ આ લાઈનને બિલકુલ અનુકૂળ છે. ઘણાનો પરિચય થતા અનેક પ્રકારે સમય બરબાદ કરવાનો પ્રસંગ ઉભો થાય, પછી પોતાને ન સમય આપવો હોય તો સામો આવે ને એનો સમય બગાડે. પરિચિત વ્યક્તિ છે ને, જેને તો કોઈ આવતા નથી, પરિચિત માણસ તો જાણે છે, એકાંતમાં એટલા માટે પ્રિય છે કે એકાંતમાં પોતાનો સૂક્ષ્મ ઉપયોગ, ધીરો ઉપયોગ કરીને અંદર જવાય છે, એવો વિષય છે. આ વિષય એવો છે કે ઉપયોગની પણ ચંચળતા ઘટે, વસ્તુ સ્વરૂપ સમજ્યા પછી પણ ઉપયોગની ચંચળતા ઘટે અને બાહ્ય વિષયોમાં એને બાહ્ય પદાર્થોમાં રસ ન રહે, આત્માનો જ મહિમાને એનો રસ લાગ્યો હોય તો એ પોતાના અંતર્મુખ લઈ જઈ શકે. ધ્યાનના કેટલાક કારણો છે, વ્યવસ્થિત એન્જિનિયરિંગ જેવો એ વિષય છે. એક તો એને વસ્તુના સ્વરૂપનું, પદાર્થનું, યથાર્થ વસ્તુનું યથાર્થ જ્ઞાન હોય, સમજણ હોય, સાથે સાથે જ એને પંચેન્દ્રિયના વિષયો પ્રત્યે વિરક્તિ હોય, વૈરાગ્ય હોય, ઉપયોગની ચંચળતા ઘટાડેલી હોય, ત્યારે ધ્યાનને માટે લાયક થાય. એમની અંદરથી કોઈ ધ્યાન જ્યાં થાય છે એવું બની શકતો નથી. સ્વરૂપનું આકર્ષણ હોય, બહારનું આકર્ષણ ન હોય, વસ્તુ પદાર્થનું, સ્વતર પદાર્થનું યથાર્થ જ્ઞાતા હોય, ધૈર્યવાન હોય, સૂક્ષ્મ ઉપયોગ વાળો હોય, વિરાગી હોય, એ બધા એના પડખા છે. બધો મેળ ઉભો થાય ત્યારે પરિણામ એકાગ્ર થાય છે. એમને ધ્યાન લાગતો એવા એકાંતવાસ છે એ સહકારી કારણ છે. એનાથી વિરુદ્ધ અનેકનો પરિચય છે એ બાધક કારણ છે. અનેકનો પરિચય એને બાધક કારણ છે. થોડાનો પરિચય રાખવો એવી વક્તાને તો એવું હોય કે ઘણા સાંભળવા વાળા આવે, હવે ઘણા સાંભળવા વાળા આવશે તો ઘણાનો પરિચય થશે, ઘણાનો પરિચય થશે તો તારો વખત મુકાય જશે. વખત એટલો નથી, આયુષ બહુ મર્યાદિત છે, એમાં વખત બગડે તો એ વખત મુકાઈ ગયો, મુકાઈ જાય સામે કાંઈ એને વળતર મળતો. એકાંત વાસને વખાણનાર છે અથવા અનુમોદનાર છે અથવા એકાંતમાં રહેવા ચાહે છે એ પણ પાત્રતાનું લક્ષણ છે. તીર્થાદિ પ્રવાસના ઉપરાંત સામાન્ય રીતે ધર્મતીર્થમાં જ્યાં મહાપુરુષો વિતર્યા છે, જ્યાં મહાપુરુષોનો જન્મ થયો છે, જ્યાં મહાપુરુષો આરાધના કરી છે, જ્યાંથી નિર્વાણ લીધા છે, વગેરે તીર્થના સ્થળો છે, ત્યાં અનેક ધર્માત્માઓ ધર્મ ધાર્મિક લાગણી છે, એનું આવાગમન હોય છે. સત્પુરુષનો, જ્ઞાનીનો, કૃતો થવાનો, સત્માર્ગનો પ્રસંગ રહે છે. તેથી તીર્થમાં તીર્થનો પ્રવાસ કરવાનો ઉત્સાહ આવે છે પાત્રતાના કારણે. એની અંદર એટલો હેતુ છે કે એક તો તે સ્થાનોમાં તે સત્પુરુષના ચારિત્રનો, એક સત્પુરુષના ગુણોનું સ્મરણ થઈ આવે છે, એની આરાધનાનું સ્મરણ થઈ આવે છે, અને ત્યાં જ્ઞાનીઓનું ધર્માત્માઓનું આવાગમન આવા ક્ષેત્રમાં રહેતું હોવાથી સત્સમાગમનો લાભ થવાનો પણ પ્રશ્ન બને છે. બે રીતે છે તેથી યાત્રા પાસે મોક્ષની આરાધના અને એમના મોક્ષ તત્વનું ત્યાં સ્મરણ થવું જોઈએ, એમના આરાધના કરેલી, એમના એકાગ્રતા, એથી સંસ્થા ઉપર સિદ્ધાલયમાં શુદ્ધ પરમાત્માની દશામાં બિરાજમાન સ્મરણ છે. અત્યારે જે પ્રવાસ કરે છે, ખાવું પીવું, રોવું ફરવું, દેખવું જોવું, જાણવું, અને ઘણા સાથે હોય તો મોજ મજા આવે, એ તીર્થ પ્રવાસ નો ઉત્સાહ નથી. એ તો જેમ ખાણીપીણી નો કોઈ રાગ હોય છે, પંચેન્દ્રિય ના વિષય નો રાગ છે, કોઈ એ પ્રકાર આ પ્રકારે તીર્થાદિ પ્રવાસ નો એવા તીર્થના સ્થાનમાં ઘણીવાર જ્ઞાનીઓ પણ નિવૃત્તિ ક્ષેત્રમાં આવીને રહેતા હોય છે, અથવા સુખમાં આવતા હોય છે યાત્રા. એ મુખ્ય રીતે આહાર વિહાર નિહાર મુખની ભૂમિકા તો એની બહુ કાચી ભૂમિકા છે. દેહાત્મ બુદ્ધિનો હજી નાશ થયો નથી, એટલે વૃત્તિને નિયમિત કરીને આ નિયમિત કરે, વિહાર ધરવું કરવું, તો એને વિકલ્પો વધવાનું કારણ નથી. સ્વચ્છંદ વૃત્તિ આહાર આદિ ગ્રહણ કરે, શરીર તો શરીરના પ્રમાણમાં કામ કરે, એની ગરબડ થશે તો તારું પણ પરિણામન ઠેકાણે રહેશે. તો સહેજે જઈને પરિણામનને ઠીક કરવાનું છે, તો એને બાહ્ય પ્રવૃત્તિનું પણ એને વિવેકે કરીને વ્યવસ્થિત કરવી શકે છે. એવું વિવેક મનુષ્યની ભૂમિકામાં સહેજે સહેજે પાત્ર જીવન હોય છે. એક તો સ્વચ્છંદ વૃત્તિ નહીં હોવાને લીધે એને નિયમ થઈ જાય છે આહાર વિહાર નિવાર. હંમેશા શરીર સાદું રાખવા માટે વૈદ્ય કે છે કે થોડી જગ્યા રાખીને આહાર કરવો, ભરપેટ ખાવું. જો સાજા રહેવું હોય તો થોડુંક ઊંડું ખાવું, મનોદ્રિક જેને આપણે જોઈએ, 75% 80% 70% દુઃખનો ખોરાક લેવો જોઈએ. શરીર સારું રાખવા માટે આટલો નિયમ બતાવે, તો આત્માના પરિણામ ઠીક રાખવા માટે તો એને નિયમિત થવું જ જોઈએ, એમાં કઈ પ્રશ્ન રહેતો. એ સ્વસંગ વૃત્તિ આહાર કરવાનો સામાન્ય રીતે જે સંપન્ન પરિવાર હોય છે, આર્થિક રીતે એને કઈ ખાવા પીવાનો ખોટો નથી, તીવ્ર રસ વૃત્તિ વૃદ્ધિ ભાવે આહાર કરે છે, તો પૌષ્ટિક આહાર લેવા છતાં રોગાદીની ઉત્પત્તિ જોવામાં આવે. રોગનું કારણ આ રસપૂર્વક આહાર લેવો, તીવ્ર રસથી આહાર લેવો, એ પણ રોગનું જ કારણ. ભાવતું હોય એ બનાવડાવે, આ નો ભાવે ન બનાવે, ભાવે જ બનાવે, એને રસથી લે, એ રોગનું કારણ. વૃદ્ધિ બંધાય, શુદ્ધિ છે, પણ હવે બે ખાતા ને આહાર કરતા કરતા વાંધો એ ખાતા. પાત્ર જીવી તો આત્માર્થ મુખ્ય હોવાથી એ વિષયમાં રસ ઓછો છે, કુદરતી જીવને રસ ઓછો છે, અને શરીર સંબંધી વિકલ્પ ઓછો રહે એટલા ખાતર પણ એ થઈ જાય છે. પોતાની ગુણતા દબાવના એક વિશિષ્ટ પ્રકારનો ગુણ છે. એમ થવાને બદલે બીજા ન જાણે એવી એવી સાવધાની રાખે. મહત્તા વાળા અનેક પ્રકારના ગુણ હોય તો પણ સામાન્ય જનોની, લૌકિક જનોની, સજ્જનોની અપેક્ષાએ પણ કોઈ વિશિષ્ટ ગુણ હોય એનામાં, નમ્રતા હોય, ઉદારતા હોય, સૂક્ષ્મ વિશેષ હોય, કાંઈ પણ જે કોઈ પણ પ્રકારના ગુણ હોય તો એને દબાવવાની વૃત્તિ રાખે છે. દેખાડવાની વાત તો એક બાજુ રહી, એ તો અવગુણમાં જાય છે અને દેખાડે છે ત્યાં એ ગુણ યથાર્થપણે હોતા નથી, એ પણ સાબિત થાય છે આપોઆપ. પણ જે જીવ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ પાછળ છે એને તો આવો પ્રકાર આવે છે. એ નિષ્ફળતા હોય તો પણ નિષ્ફળતા કોઈ બીજા મારી જાણે ઘણું નિષ્ફળ છો એમ, એ ખરેખર નિષ્ફળ નથી, એ પણ એ દબાવે છે, અંતરંગમાં રાખે છે. એ પોતાની મોટાઈને દબાવનાર છે, ગોપવનાર છે, સંતાડનાર છે, એ પણ એક પાત્રતાનું લક્ષણ છે. એવો કોઈ પુરુષ, પુરુષના મહાત્મા, તે મહાવીરના બોધને પાત્ર છે, તે સમ્યક દશાને પાત્ર છે. પહેલા જીવનું એક નથી, એક સત્પુરુષના ચરણમાં આવનાર, સર્વસ્વ સત્પુરુષને અર્પણ કરનાર, એને આ બધા ગુણો સહેજે સહેજે ઉત્પન્ન થતા હોવાથી, એકમાં બાકીનો સમાવેશ થઈ જતો હોવાથી આપોઆપ જ બીજા ગુણો એવા થઈ જાય. તેથી તેની વિશેષતા છે, સ્વચ્છંદ પણ ત્યાં દબાઈ જાય છે. ઉપરોક્ત 10 વચનોમાં પહેલા વચનને સૌથી વધુ મહત્વ તેમણે આપ્યું છે. આ 10 વચનમાં તે આ વિષયના ઊંડા રહસ્યનો સૂચક છે. આ વિષય એટલે કે પાત્રતાનો વિષય છે, એની રહસ્યભૂત વાત એક બહુ નાના 4 શબ્દના ટુકડામાં પડી છે. સત્પુરુષના ચરણનો ઇચ્છુક, એ જે પાત્રતાનું લક્ષણ બાંધ્યું છે એમાં બધું રહસ્ય એમણે ભરી દીધું છે. આત્માને પ્રાપ્તિ થવા માટે લાયકાત જેટલી કેળવવી જોઈએ, જે પ્રકારે કેળવવી જોઈએ, એ બધો પ્રકાર આને ઉત્પન્ન થશે એમ ગણીને એમાં એ બધું નાખી દીધું. અને મુમુક્ષુતાના અન્ય સર્વગુણ ઉત્પન્ન થવાનું કારણ પણ છે, ઊંડા રહસ્યનો સૂચક પણ છે. અને મુમુક્ષુતા અંગેના બીજા જે ગુણો ઉત્પન્ન થવા ઘટે તે સર્વગુણ ઉત્પન્ન થવાનું આ કારણ છે. સત્પુરુષના ચરણમાં રહે એની આ એક વિશિષ્ટતા આવી જાય છે, બધા ગુણો એને ઉત્પન્ન થાય છે. તે વિશેષ આગળ વર્ણન કરીશું, પણ આગળ એ આવે છે. આ બીજું પ્રકરણ છે, મુમુક્ષુની ભૂમિકામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વ છે એમાં એ વાતો લીધી છે. ના, બીજું પ્રકરણ આગળ આ ના ગ્રંથમાં પ્રકરણ જુદું છે. આખું પાત્રતા વાળો જીવ તત્વના સૂક્ષ્મ ઉપદેશની વધુ ઊંડી જિજ્ઞાસામાં આવીને ઉપદેશ ઝીલે છે. શું કરે છે પાત્રતા વાળો જીવ? કે તત્વના સૂક્ષ્મ ઉપદેશની વધુ ઊંડી જિજ્ઞાસામાં આવીને ઉપદેશ ઝીલે છે, અથવા સૂક્ષ્મબોધનો અભિલાષી લીધો છે. તો સૂક્ષ્મ વિષય તત્વ અંગેનો આવે ત્યારે એવા પરિણામ ન કરે કે આ તો સૂક્ષ્મ છે ને આપણને ન સમજાય, માટે આ છોડી દો, આપણે આપણને નહીં સમજાય, એ રીતે ઉપેક્ષાથી અથવા તો પોતાનો જિજ્ઞાસાને કુંઠિત કરીને, સંક્ષેપ કરીને એ વિષયમાં પ્રવેશ કરવાનું માંડી ન વાળે, ઉલટાનો તત્વના સૂક્ષ્મ ઉપદેશના કાળે વધુ ઊંડી જિજ્ઞાસામાં આવે અને ઉપદેશને ગ્રહણ કરવાની તત્પર વૃત્તિ રાખે એવું હોય છે. જ્યારે ઓછી પાત્રતાવાળા જીવ સૂક્ષ્મતામાં પ્રવેશવા અયોગ્ય હોવાથી તેવા મહત્વપૂર્ણ અને પ્રયોજનભૂત વિષયની ઉપેક્ષા કરી જાય છે, એની જિજ્ઞાસા ત્યાંથી પાછે વળી જાય છે. આપણને નહીં સમજાય, આ તો બહુ સૂક્ષ્મ વાત છે, ઘણી જીની વાત છે, સૂક્ષ્મ વાત છે પણ પ્રયોજનની છે કે નહીં એટલો છે. સૂક્ષ્મ હોવા છતાં જો પ્રયોજન વાળું હોય તો એને ત્યાં ઉપયોગને તીક્ષણ સૂક્ષ્મ કરીને પણ ગ્રહણ કરવાની જિજ્ઞાસા રાખવી જોઈએ. ગુણ પ્રાપ્તિની અભિલાષા વાળા મુમુક્ષુને બીજા ગુણવાન પુરુષ પ્રત્યે બહુમાન આવે છે, અર્થાત ગુણ પ્રત્યે પ્રમોદ ભાવ થવો તે પોતાની અભિલાષા સાથેના અનુકૂળ પરિણામ છે. બીજા ગુણવાન આત્મા પ્રત્યે એને અનુમોદન થાય, પ્રમોદ થાય, એનો અર્થ જ એ છે કે એ ગુણને ખરેખર ચાહે છે. જો બીજાના ગુણ જોતા પણ એને પ્રમોદ ભાવ ન આવે તો વાસ્તવિકપણે એમ છે કે એ પોતે પણ ગુણને ચાહતો નથી, ગુણને ઈચ્છતો નથી, એ સ્પષ્ટ છે. બહુ કુદરતી વિષય છે. માણસ ગરીબ હોય છે તો પણ બીજાની સંપત્તિ ને બીજાના વૈભવના વખાણ કરે છે. અમેરિકામાં તો આવી મોટર હોય છે, અમેરિકામાં તો આવા મકાનો હોય છે, મોટા મોટા મકાનો હોય છે, 192 મકાનો હોય છે, ફલાણું હોય છે, તારે કઈ લેવા કે દેવા, એમ બતાવે છે કે એવું જ ઈચ્છે છે. જેને જેની મહત્તા છે એના એ ગુણગાન ગાય ગાયને ગાય. જો તને ગુણની મહત્તા છે તો જ્યાં જ્યાં ગુણી આત્માઓ છે, ગુણવાન આત્માઓ છે, એની મહત્તા તને આવ્યા જ્ઞાન એ બહુ કુદરતી છે. ટૂંકામાં દસ ની વાત લઈ લીધી છે. અનુકૂળ પરિણામ છે પોતાની અભિલાષા સાથેના બીજા ગુણના ગુણ પ્રત્યેનો પ્રમોદ ભાવ, એ પોતાના ગુણની અભિલાષાને અનુકૂળ પરિણામ છે. એ પ્રમોદ ભાવનું હોય તો પોતાના ગુણની અભિલાષા સાથે અનુકૂળતાવાળા પરિણામ થશે, એટલે એને કે ગુણની ખરેખર અભિલાષા એને નથી એમ થઈ. બીજા ગુણવાન પ્રત્યે આ કારણથી તેને માત્સર્ય ભાવ થતો નથી. માત્સર્ય એટલે ઈર્ષા. સામાન્ય રીતે બીજાનું વધારે પોતાથી સારું જોઈને ઈર્ષા થાય, એવો જે લૌકિક પ્રકાર છે એ પ્રકાર આત્માર્થીને પાત્ર જીવને આવતો નથી. કેમ કે ખરો ગુણનો અભિલાષી છે, બીજાના ગુણ જોઈને એ નહીં પડે. શ્રીમદજી એ તો સૌભાગભાઈને નમસ્કાર કર્યા છે, વિચારની જાગૃતિ આવવામાં એ નિમિત્ત થયા હતા 10 વર્ષની ઉંમરે. એવો પ્રસંગ બોલાય છે કે એમના સૌભાગભાઈના પિતાશ્રી કોઈ સત્સમાગમ અર્થે રાજસ્થાન બાજુ ગયેલા મારવાડમાં. ત્યારે તો એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જવું એટલે બહુ મોટી વાત કહેવાતી, દેશાતમ કરી ગયા. એમાં સત્સમાગમ માટે જાય એટલે તો એને ઘણો પુરુષાર્થ કર્યો, મને સાધનો નહોતા, 125 વર્ષ પહેલા. ત્યારે કોઈ સ્થાનિક પાસે હતા સંપ્રદાયમાં, કોઈ સાધુના સમાગમમાં આવેલા, ત્યારે એમ કહ્યું મને બોધિ બીજ આપો, બોધ મળે એવું કરો, એવી અમને માગણી કરી. લખી આપેલું કે આ એક મંત્ર જેવું છે, કોઈ લાયક જીવ છે એને કઈ બાજુનો ખ્યાલ આવશે. તમારી લાયકાત હશે તો તમને કઈ ખ્યાલ આવશે, એમ કરીને એ વાત મભમ રાખેલી. એ જયારે પોતે બે છોડ્યો ત્યારે એમણે સ્વભાગભાઈને કીધું કે આ હું મારવાડમાં ગયો હતો ને એક સાધુએ મને આપેલી વાત લીધેલી છે અને કોઈ લાયક જીવ માટે ઉપયોગી છે એમ કીધું છે. હું તો હવે નહીં બચું પણ આટલું તમે કહેતો જાઉં છું. પછી એમને કઈક કીર્તિ સાંભળેલી નાનપણમાં, એમની થોડીક ખ્યાતિ બહાર આવવા મંડી. અષ્ટાવધાન ને સોળાવધાન ને એવું બધું કરતા થઈ ગયેલા, એમની કોઈ વિશેષ બુદ્ધિ વાળા છે, સંસ્કારી છે, એમ બધી વાતો બહાર આવે એટલે એમને એમ થયું કે આ કદાચ હોય તો ના હોય. કે જયારે મોરબીમાં હતા ત્યારે મેં સાંભળ્યું કે ત્યારે મોરબી છે, ભવાની બાજુમાં મોરબી છે, ભવાની પહોંચવું હોય તો હાલીમ જવું પડે ને એવું બધું પડે. ત્યારે આ ટ્રેન મળી જાય રેલવે થઈ ગયેલી. મોરબી ગયેલા, મોરબી ગયા ત્યારે દુકાને બેઠા હતા. આવો આવો સુભાષભાઈ, એમ કીધું છે ક્યાંથી ખબર, મારું નામ સુભાષભાઈ છે એમ ક્યાંથી ખબર પડી. પછી અમે બાજુમાં ગલ્લો હતો એમાંથી ચિઠ્ઠી આપી અમને, આ વાંચો. એની અંદર જે કામે આવ્યા તે લખેલું હતું કે બોધ બીજ માટે તમે આવો છો અમારી પાસે, એ લખેલું. એને એમ થયું કે હવે આમને કઈ બોધ બીજ દેવાનો પ્રશ્ન નથી. એને કહ્યું ખરેખર એમના માટે આવ્યો હતો, આ મારી પાસે છે, પણ આપને કઈ સમજાવવાનો સવાલ નથી લેતો, આ તો બધું આપ સમજેલા લાગ્યો. પણ એ જયારે એમણે વાંચ્યું ત્યારે એમને કોઈ વિચાર ના ઉત્પન્ન થઈ ગઈ છે. 10 વર્ષ હું જે આધ્યાત્મિક વિચારની જે જાગૃતિ આ ભાવમાં આવી એમાં અનુમિત થઈ ગયા છે. જયારે એમને કુમકુંડાચાર્યને નમસ્કાર કર્યા છે તો વર્તમાન નિમિત્ત છે, અને એમને સ્વભાવભાઈને નમસ્કાર કર્યા છે. કુમકુંડાચાર્યને નમસ્કાર કર્યા તો આપના વચનો આ પામરને સ્વરૂપ અનુસંધાન થયા તે અર્થે આપને નમસ્કાર છે. તો આપને વિચારણા જાગૃત થઈ માટે હે સ્વભાવ તમને, હે શ્રી સ્વભાવ તમને. આ શું કેવું છે, ગુણ પ્રત્યે એને બહુ માન આવે છે. આ પણ કોઈ પાત્ર જેવું છે, એમનો કોઈ નજીકમાં નજીક પાત્રતા વાળા જીવ હતા. તો આ સ્વભાવભાઈ અનેક માણસો સમાગમમાં આવ્યા છે પણ સ્વભાવભાઈ જેટલી કોઈની પાત્રતા. પછી તો સ્વભાવભાઈને એકદમ સરવાર પણ બુદ્ધિ આવી છે. કોઈ ખુલ્લી વાત નથી મળતી, બીજી કોઈ વાત ખુલ્લી નથી મળતી. આ તો એક પ્રસંગ વર્ણન મૌખિક રીતે જે વાતોમાં જળવાયેલી, સ્વાભાવિક છે કે કઈ સામાન્ય ફેરફાર પણ હોય એમાં, કેમ કે આ વાત તો પોતાની લખેલી નથી. પણ જે એમની આજુબાજુના સર્કલમાં જે વાત ચાલી આવતી હતી એ વાત કાળાંતરે થોડો ફેરફાર પણ થયો. આપણે તો એટલું જ આમાંથી ઉંમરમાં 20-22 વર્ષ નાના હતા, ઉંમરમાં સ્વભાવભાઈ ઘણા મોટા હતા, નાના હતા. આ બાળક હતા ત્યારે પ્રૌઢ હતા, આ યુવાન થયા ત્યારે પેલા વૃદ્ધ હતા. છતાંય એમના પ્રત્યે ઘણી ભક્તિ રાખતા, એના ગુણજીવને કોઈ વાર આ પણ એટલી બહુમાની કરતા હતા. સમ્યક દર્શનને પણ નમસ્કાર કર્યા છે શ્રીમદે, હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, જેના હોવાથી જે જ્ઞાન ભાવ હેતુ રૂપ થતો હતો તે જ્ઞાન ભાવ નિવૃત્તિ રૂપ થવા લાગ્યું, એવા હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન પણ નમસ્કાર, સમ્યક દર્શનને નમસ્કાર કર્યા છે. આ કારણથી પાત્ર જીવને માત્સર્ય ભાવ થતો નથી, વળી અંતર્નિવૃત્તિ પૂર્વક સ્વકાર્યની ધગશ વાળો મુમુક્ષુ જીવ બ્રહ્મચર્યને બાહ્ય પ્રવૃત્તિ તેમજ વિકલ્પો નહીં વધવાનું કારણ સમજે છે. બ્રહ્મચર્યને લઈને બાહ્ય પ્રવૃત્તિ પણ મર્યાદિત થઈ જાય છે, કેમ કે એને કુટુંબ પરિવારને ભરણ પોષણ કરવાની જવાબદારીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ પ્રવૃત્તિ પણ મર્યાદિત થઈ જાય છે, પ્રવૃત્તિ મર્યાદિત થાય છે, એના વિકલ્પો પણ મર્યાદિત થાય છે. તેમજ પરિણામમાં તથા પ્રકારની મલિનતાથી દૂર રહેવાની ભાવના અબ્રહ્મચર્યના પરિણામ જે મલિન પરિણામ છે તેનાથી દૂર રહેવાની ભાવનાથી પાત્ર જીવ છે, આત્માથી જીવ છે, બ્રહ્મચર્યની ચાહના વાળો હોય છે. એ પણ પાત્રતાના લક્ષણમાં આ પ્રકારની વિકલ્પાત્મક ભૂમિકા બહુ સ્વાભાવિક હોય છે. પરિપૂર્ણ નિર્દોષ દશાનું ધ્યેય બાંધનાર મુમુક્ષુ જીવની નિહિતના પ્રયોજનની સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ જવાથી જ્યારે તે સ્વદોષને અપક્ષપાતપણે દેખે છે ત્યારે તેને છોડવાની સાવધાનીમાં તેના પરિણામ વર્તવા લાગે છે. આ દોષ સંબંધીનો દ્રષ્ટિકોણ છે કે પોતાના નિહિતની પ્રયોજનની દ્રષ્ટિ ઘણી તીક્ષ્ણ અને સૂક્ષ્મ થઈ છે, જેનું ધ્યેય અને લક્ષ્ય પરિપૂર્ણ નિર્દોષ થવાનું છે ત્યારે પોતાના દોષને પણ અપક્ષપાતપણે દેખે છે. સામાન્ય રીતે બીજાના દોષ જોવા એ બહુ સહેલા છે, પોતાના દોષ તો જીવ મધ્યસ્થ બુદ્ધિ વાળો હોય, એની બુદ્ધિમાં મધ્યસ્થતા સારા પ્રમાણમાં આવી હોય, નહીતર એને પોતાના દોષનો પક્ષપાત થઈ જાય, એટલે પોતાના દોષને ગૌણ કરે, પોતાના દોષને પક્ષપાતને લઈને જોઈ ન શકે એવી સ્થિતિ સહેજે સહેજે સામાન્ય મનુષ્યમાં તો એવી હોય. પોતાના દોષ શું, જેના ઉપર મમત્વ હોય એના દોષ એને ન દેખાય, પોતાના દોષ જેના ઉપર મમત્વ હોય એના દોષ નો પક્ષપાત કરે, દોષ હોય તો એનો પક્ષપાત કરે, આમ અમુક કારણ હોય તો આમ એનો આમ તેમ તેમ કરીને એનો પક્ષપાત રાખે, એ તો મધ્યસ્થ બુદ્ધિ ત્યાં તો સંભવ નથી. ગુણની દ્રષ્ટિ ખલાસ છે, જ્યાં પોતાના દોષો પક્ષપાતપણે જોવા માટે પાત્રતા હોવી જોઈએ એના બદલે બીજાના દોષનો પણ જો એ પક્ષ કરે તો ગુણની દ્રષ્ટિ જ ખલાસ થઈ ગઈ, ત્યાં તો ગુણની દ્રષ્ટિ રહે એ તો બહુ લક્ષ રાખવું. ગમે તેનો પણ પોતાનો કે બીજાનો ગમે તેનો પણ દોષ તે દોષ છે, દોષ તે ગુણ નથી. એવા તો પોતાને મધ્યસ્થ જ્ઞાનની મધ્યસ્થતા ટકાવવામાં આ વસ્તુની એને ગાંઠ મળી જોઈએ. દોષ તે દોષ છે ગમે તેનો હોય, પણ કાળમાં હું દોષનો પક્ષપાત કરું નહીં. મારો દોષ હોય તો હું પક્ષપાત ન કરું, તો બીજાના દોષનો પક્ષપાત ન કરું, તો પ્રશ્ન જ રહેતો. અને ત્યાં જ સ્વચ્છંદ થોડી અથવા ઘણે અંશે દબાય છે અથવા મંદ પડે છે, નહીંતર તો સ્વચ્છંદ એક એવો અવગુણ છે કે જે એને પોતાને જ ખબર ન પડે, એના હોવાની પોતાને જ ખ્યાલ ના આવે. વિદ્વાનો તો શાસ્ત્રના બાને પણ એ દોષને ગૌણ કરે, જ્ઞાનીને આમ હોય છે, જ્ઞાનીને વેપાર હોય છે, જ્ઞાની પણ ચક્રવર્તી હોય છે, જ્ઞાનીને દોષ કોષવાનો વિષય નથી. કોઈ પણ ઉદયિક ભાવમાં ચારિત્ર ભાવમાં દેખાતા જ્ઞાનીની ચર્યા એ કોઈ તારા દોષ ને પોષણ કરવા માટે શાસ્ત્ર માં બતાવ્યું નથી. જીવ જયારે એની દ્રષ્ટિ દોષ દ્રષ્ટિ હોય ત્યારે એ દોષ નો પક્ષપાત કરી લે છે. બહુ મુદ્દાનો વિષય છે, પ્રયોજનની સાથે સંબંધ રાખનારાનો વિષય છે. જ્યારે તે સ્વદોષને અપક્ષપાતપણે દેખે છે ત્યારે તેને છોડવાની સાવધાનીમાં તેના પરિણામ વર્તવા લાગે છે. જો દોષનો પક્ષપાત આવે તો છોડે કેવી રીતે? પક્ષપાત તો એને પોષણ આપનારો ભાવ થઈ ગયો. દોષને જાણવા છતાં એનો પક્ષ થયો તો એ દોષનું પોષણ મળી ગયું એને, તો એ દોષને વર્ણ છોડવાની માટે વર્તતો નથી, એની તૈયારી નથી. આવા મુક્ષુ જીવને સ્વચ્છંદ થવાનો અવકાશ રહેતો નથી. જો એ પોતાના દોષને અપક્ષપાતપણે જાણીને છોડવા માટે સાવધાન છે તો એને સ્વચ્છંદ થતો નથી, અને નહીતર સ્વચ્છંદ થતા વાર લાગે નહીં. અને તેથી દરેક પળે તે પ્રયોજનને ચૂક્યા વગર પ્રવર્તે છે. તેથી જેમ વેપારી પૈસાના પ્રયોજનને ચૂક્યા વગર બધા કાર્યો કરે છે, પછી હજાર જણ સાથે હજાર વાતનું ડીલિંગ એને કરવું પડે, પણ પ્રયોજનને છોડ્યા વગર એ બધી પ્રવૃત્તિમાં પ્રયોજન એક ધારું સંકળાયેલું જળવાયેલું રહે છે, એમ અહીંયા પણ આત્માર્થ છે એ પ્રયોજનનો વિષય છે, આત્મહિત છે એ પ્રયોજનનો વિષય છે. પ્રયોજનને ચૂક્યા વગર પ્રવર્તે છે, તેથી પડવાના અનેક સ્થાનો હોવા છતાં તે બધાથી તે બચી જાય છે. એ પ્રયોજનની મુખ્યતા એ દ્રષ્ટિકોણ જ્યાં અપનાવ્યો ત્યાં પડવાના બધા સજાત ઠેકાણા છે, પણ બધેથી બચી જાય છે. અને નહીતર ક્યાંનો ક્યાંય સપડાઈ જાય અને પોતાને ખ્યાલ રહે હજાર ઠેકાણા છે, પણ અનેક સ્થાનો હોવા છતાં તે બધાથી તે બચી જાય છે અને પોતાનું હિત સાધી શકે છે. તે જીવ બધી જગ્યાએથી બચીને પોતાના હિતની અંદર બરાબર સાવધાન રહીને હિત સાધી શકે છે. નહીતર હિતના રસ્તે આવવું અનંત કાળે પણ એનેથી બન્યું નથી, એનું પણ બહુ ઊંડું કારણ છે કે ક્યાંક ને ક્યાં પ્રયોજનથી છૂટેલો હોવાથી છૂટે.